તારીખ 27/9/1997 સ્વાનુભૂતિ દર્શન બોલ નંબર 31 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 226 તારીખ 27/9/1997 સ્વાનુભૂતિ દર્શન બોલ નંબર 31 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 226
પ્રશ્ન 31 શ્રીમદ રાજચંદ્રજી વચનામૃતમાં આવે છે કે તું બીજું કાંઈ શોધમાં એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દે, પછી તને જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લીજે. તેને વિશે સ્પષ્ટતા સમજાવવા કૃપા કરશો. આ વચનામૃત ઉપર સ્પષ્ટીકરણ માંગ્યું છે. સત્પુરુષ કેવા હોય એની પહેલા વ્યાખ્યા કરે છે કે તત્વને જેણે ગ્રહણ કર્યું છે, તત્વને એટલે પોતાના સ્વરૂપને, આત્મતત્વને, પરમ તત્વને જેણે ગ્રહણ કર્યું છે એટલે અનુભવ કર્યો છે, સ્વાનુભૂતિ જેને પ્રગટ કરી છે, માર્ગ જેને પ્રગટ કર્યો છે, મોક્ષ માર્ગ એ જેને પ્રગટ કર્યો છે, અને જેવો માર્ગને જાણે છે એવા એક સત્પુરુષને ગોત, તેઓ તને બધું કહેશે. એમાં શું છે કે એને શોધ, એને ગોત એમ કહે છે, એનો અર્થ કે જેને જરૂરિયાત દેખાણી છે, આત્મકલ્યાણનો ઉપાય હું જાણતો નથી, અજાણ છું, અને એના જાણનાર સિવાય બીજો આમાં ઉપાય નથી કોઈ. એના જાણકાર મળે, અનુભવી પુરુષ મળે, તો જ આ માર્ગે ચડી શકાય, આ ઉપાય આપણને પ્રાપ્ત થાય, એવું જેને સમજાણું છે, ખ્યાલમાં આવ્યું છે, એને ગોતવાનો ભાવ આવે છે. જે શોધે છે અને મળે છે એને એને આત્મકલ્યાણ થવાનો ઉપાય અવશ્ય પ્રાપ્ત થાય છે, કેમ કે એને શોધે છે અને જરૂરિયાત લાગે છે. એનો જીવંત દ્રષ્ટાંત છે સૌભાગભાઈ. સૌભાગભાઈ કોઈ સત્પુરુષને શોધતા હતા, શોધતા આયુષ પૂરું થવાનું, વૃદ્ધાવસ્થામાં આવી ગયા, ત્યાં સુધી મળ્યા નથી કોઈ, અંતે મળી ગયા ત્યારે એમના પ્રત્યે એના જે પરિણામ રહ્યા, એમના પ્રત્યે ભક્તિ, એમના પ્રત્યે પ્રેમ એ વગેરે જે રહ્યા એ પામી ગયા એમાં. એટલે સત્પુરુષને શોધ એમ કેવું છે, એની પાછળ એની જરૂરિયાત દેખાડે છે. વગર જરૂરે કિંમત નથી થતી. કોઈ પૂર્વના પુણ્ય યુગે મળી જાય તો એની કિંમત નથી થતી. પોતાને સમજપૂર્વક એની શોધ ચાલી હોય તો એની વાત જુદી થાય છે. એ વાત એની અંદર ગર્ભિત છે ગોતવામાં. તેઓ તને બધું કહેશે, બધું કહેશે એટલે બધું એવી રીતે કહેશે કે જેથી તને એ વાત સમજાઈને અનુભવ ગોચર થઈ જશે. તને અંતરથી કાંઈ સમજાતું નથી તો સત્પુરુષને શોધ, એ પછી સત્પુરુષ જે બધું કહે છે તેનો આશય ગ્રહણ કરી લે. તને તારી મેળે અંદરથી કાંઈ સમજાતું નથી તો સત્પુરુષને શોધ, એટલે તને એની જરૂરિયાત લાગે. અને પછી જરૂરિયાત લાગ્યા પછી એ જે બધું કહે છે એનો આશય તને ગ્રહણ થઈ જશે. કહે તે સમજાવવું અને આશય ગ્રહણ કરવો એ જુદી જુદી વાત છે. સમજવામાં તો પરલક્ષે સમજાય ખરું, આશય ગ્રહણ કરવો એમાં તો આત્મકલ્યાણનો જે ઉપાય છે એ ગ્રહણ થાય છે. ગ્રહણ થાય છે એટલે પોતે એ રીતે પરિણમન કરી શકે છે, માત્ર સમજે છે એમને પણ પરિણમન કરે છે, એનું નામ ગ્રહણ થયું એમ કહેવાય. મોક્ષ મારી પાસેથી લીધે એટલે કે તને મોક્ષ મળવાનો છે, એ ગેરેન્ટેડ વાત કરે છે કે તને મોક્ષ મળવાનો જ છે. ન મળે આશય ગ્રહણ થાય અને મોક્ષ ન મળે એવું બને નહીં. હવે કેવી રીતે બને છે કે સત્પુરુષને તે ગ્રહણ કર્યા અને ઓળખ્યા તો તને માર્ગ મળવાનો જ છે. ઓળખાણ સુધી પહોંચ્યો એટલે માર્ગ મળવાનો જ છે. ઓળખાણ સુધી પહોંચવામાં યોગ્યતા અપેક્ષિત છે, યોગ્યતા વિના ઓળખાણ નથી થતી. નિર્મળતા આવે છે અને ત્યારે ઓળખાય છે, નિર્મળતા વગર નથી ઓળખાતું. 674 પત્રમાં એમાં 3 વાત લખી લીધી છે. ઓળખાણ ક્યારે થાય છે કે એક તો દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈએ. દ્રઢ મુમુક્ષુતા એટલે 254 પત્રમાં જે વાત કરી, સાચી મુમુક્ષુતા કે ખરેખર જેને છૂટવું છે, પરિભ્રમણ કરવું જ નથી અને ખરેખર જેને છૂટવું છે, કોઈ પણ કિંમતે છૂટવું છે, કોઈ પણ ભોગે છૂટવું છે, એવી મુમુક્ષુતા પ્રાપ્ત થઈ. અને એ મુમુક્ષુતા પ્રાપ્ત થયા પછી જે કાંઈ પોતાને આત્મકલ્યાણ અર્થે સમજાય તેનું અમલીકરણ કરવાનો યોગ્યતા પ્રાપ્ત થઈ. સમજીને બેસી નથી રહેતો, પણ જે સમજે છે તેને તેનો અમલ કરે છે, એને લાગુ કરે છે અને એ રીતે એનું પરિણમન કરવા માટેના પ્રયત્નમાં જાય છે. 2 અને 3 અંતરાત્મ વૃત્તિ થઈએ. 3 વાત એ લીધી છે, અંતરાત્મ વૃત્તિ થઈ એટલે પોતે અંતર્મુખ થવા માટેનો તૈયાર થયો છે અને અંતર્મુખ કેમ થવા એનો જિજ્ઞાસુ થયો છે અને એ જિજ્ઞાસાના કાળમાં એને અંતર્મુખ થવાનો જે ઉપાય છે, આશય છે, એ કહેનાર મળે છે ત્યારે એને સમજાય છે કે આ કેવી રીતે પરિણમી નાખીએ છે. કહેનાર પરિણમી નાખીએ છે એ પરિણમન એને સમજાય છે, દેખાય છે અને ત્યારે એને સત્પુરુષ ઓળખાય છે, ઓળખાય છે ત્યારે એને પરમેશ્વર બુદ્ધિ આવે છે. કેમ કે સત્પુરુષનું જે પરિણમન છે, અંતર્મુખી પરિણમન છે, એ એમના પરમાત્મ તત્વને અવલંબીને સ્વરૂપાકાર થયેલું પરિણમન છે. એટલે એ પરિણમનના માધ્યમથી સત્પુરુષના હૃદયમાં બિરાજમાન જે પરમાત્મા છે ત્યાં સુધી પહોંચે છે. એટલે ઊંડી પહોંચ છે, એનું નામ ઓળખાણ કીધી છે. અહીં સુધી જાય છે ઓળખાણમાં આવે છે. એટલે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવવાનું કારણ એ છે કે સત્પુરુષના પરિણમનમાં અને એમના અંતરંગમાં રહેલા પરમાત્માના દર્શન મુમુક્ષુ કરે છે. એ અતિશયોક્તિ નથી. એમાં પરમેશ્વર બુદ્ધિ આવે છે એમાં અતિશયોક્તિ નથી. તેથી એના બાહ્ય પરિણમન ઉપર લક્ષ જતું નથી, એ બધું ગૌણ થઈ જાય છે. બીજું કે જે પરમેશ્વરની વાણીથી જીવ તરી જાય એવું જે વાણીમાં નિમિત્ત તત્વ છે, એવું જ નિમિત્ત તત્વ સત્પુરુષની વાણીમાં છે. અને એની વાણીથી પણ બીજો જીવ તરી જાય છે, મોક્ષ માર્ગમાં આવી જાય. એટલે તરનારને કાંઈ ફરક નથી. જિનેન્દ્રદેવની વાણીથી તરે છે એ પણ આખો સંસાર તરે છે, સત્પુરુષની વાણીથી તરે છે એ પણ આખે આખો પૂરેપૂરો સંસાર તરે છે. તરનારને તો નિમિત્તત્વ એક સરખું હોવાથી જે કાર્ય પરમેશ્વરની વાણીથી થાય છે એ જ કાર્ય સત્પુરુષની વાણીથી થતું હોવાથી એને પરમેશ્વર બુદ્ધિ આવે અને એવો એને અનુભવ થાય છે કે હવે હું તરી જઈશ, હવે હું આ સંસારમાં ભટકવાનો નથી, પરિભ્રમણ કરવાનો નથી, આ સત્પુરુષ મળ્યા છે એટલે હું જરૂર તરી જઈશ, એવો વિશ્વાસ એને અંદરથી એના આત્મામાંથી પણ આવે છે. આ પ્રકાર બને છે. એટલે એમ કહ્યું કે મોક્ષ મારી પાસેથી લીધે એટલે કે તને મોક્ષ મળવાનો છે. સત્પુરુષને તે ગ્રહણ કર્યા એટલે સ્વીકાર્યા, ઓળખા તો તને માર્ગ મળવાનો જ છે અને મોક્ષ પ્રગટ થવાનો જ છે. માટે મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે, તેનો અર્થ એ છે કે તને મોક્ષ મળવાનો જ છે. વચ્ચે એક થોડા શબ્દો છે કે સર્વભાવ અર્પણ કરી દે, અથવા સર્વભાવ અર્પણ કરી દે વર્ત્યો જા, એનો અર્થ એ થાય છે કે પછી પોતાના પૂર્વે ગ્રહેલા અભિપ્રાયની પકડ એ જીવને નથી રહેતી કે હું આમ માનું છું એનું શું, મને આમ સમજાણું છે એનું શું, એ વાત નથી રહેતી. એ છોડી દે, એને આજ્ઞામાં આવી જાય છે. આજ્ઞામાં આવી જાય છે એટલે પૂરેપૂરો આજ્ઞામાં આવી જાય છે. સર્વ ભાવ અર્પણ નો અર્થ એ છે કે પૂરેપૂરા આજ્ઞામાં આવી જાય છે. કેમ કે એમાં પોતાનું એ પરમ હિત જોવે છે, પરમ કલ્યાણ જોવે છે. એટલા માટે એક રોગ મટાડવો હોય ને, શરીરનો રોગ, તો ડાક્ટરને સરેન્ડર થવું પડે છે. ડાક્ટર એમ કે ઇન્સેન્ટિવ કેર યુનિટમાં લઈ જવાના છે દર્દીને, પછી તમને કોઈને અંદર મળવા જવા નહીં દેવાય. અને દર્દીને પણ એમ કહે કે તને પણ કોઈને મળવા દેવા છે નહીં. સરેન્ડર થવું પડે છે કે નથી થવું પડે? રોગ મટાડવો હોય તો આ ભવરોગ મટાડવાની વાત છે. એના કરતા ઓલા પણ ગેરંટી નથી, ગેરંટી નથી. પેલા ડોક્ટર પહેલેથી લખાવી લે છે કે હું ગેરંટી આપતો નથી. પેલા જોખમ ઊભું થાય તો તમારા હિસાબે ને તમારે જોખમ હશે, મારે કઈ લેવા દેવા નથી. અહીંયા ગેરંટી આપે છે, નાની છે, અહીંયા ગેરંટી આપે છે. એટલો મોટો ફેર છે, બહુ મોટો ફેર. તો પછી સર્વભાવ અર્પણ કરી દેવામાં શું વાંધો હોય? ત્યાં વગર ગેરંટીએ સરેન્ડર થાય છે તો અહીંયા ગેરંટી આપે ને સરેન્ડર થવામાં શું વાંધો હોય? સીધી વાત છે ને.
નિયત ખોટી છે એવું લાગે. હાજી નિયત ખોટી છે એવું લાગે.
અત્યાર સુધી ખરી વાત એવી છે કે સાચી મુમુક્ષુતા નથી આવી ત્યાં સુધી નિયત સાચી નથી. સાચી મુમુક્ષુતા આવે જ ઈમાનદારીથી પછી પોતે પોતાનું આત્મકલ્યાણ કરવામાં પ્રવર્તે છે. એ પહેલા એને ઊંડે ઊંડે પણ સંસાર ઉપાસવો છે, ઊંડે ઊંડે પણ એને જગતના સુખમાંથી કોઈ ને કોઈ પ્રકારનું લૌકિક સુખ, જગતનું સુખ જોઈએ છે એ વાત નક્કી છે. અને ત્યાં સુધી આત્માનું સુખ મળે એવું નથી. ઉપાય તો એ છે, સમજણ સિવાય બીજો તો ઉપાય નથી. આ વિષયની સમજણ સિવાય બીજો શું ઉપાય છે?
મૂલ્યાંકન
આવવું, મૂલ્યાંકન, સમજણમાં મૂલ્યાંકન આવવું જોઈએ. અને ચાર ગતિના દુઃખ દેખાય, એવા દુઃખ છે, જોઈ શકાય નહીં, સાંભળી શકાય નહીં, એવા દુઃખ ભોગવવાનો વારો આવે. બીજાના દુઃખ જોઈ શકે નહીં, સાંભળી શકે નહીં, એવા દુઃખ છે એ ભોગવવાનો વારો આવે છે. આમાં જો જીવ ન સમજે તો નિશ્ચિત એ દશા થવાની, અનિવાર્યપણે એ દશા થવાની. એ જ્યારે બરાબર સમજાય છે પોતાને ત્યારે એને એમ થાય છે કે છૂટી જવું જોઈએ. અને એમાંય સત્પુરુષ મળ્યા પછી તો એને એમ થાય કે હવે તો મારા માટે કોઈ વાંધો જ નથી. જો હું પોતે કામ કરવા માગું તો હવે મને વાંધો નથી, હું છૂટી જઈ શકું એમ. એટલે પછી એ પોતે સર્વાર્પણ બુદ્ધિએ સત્સંગ કરે છે. સત્સંગ નવ પત્રમાં લીધું છે. સર્વાર્પણ બુદ્ધિએ સત્સંગ કરે છે. સાંભળીએ ત્યારે થોડીક અસર આવે છે, પછી અસર ધોવાઈ જાય છે. દર્શનનો એવો છે વાસ્તવિકતા સમજવા ન દે, વાસ્તવિકતામાં આવવા ન દે. અને પોતે ભૂલામાં પડી જાય, ભૂલવામાં પડી જાય. ગમે તેમ કરીને દર્શન મુને મંદ પાડવો. ગમે તેમ કરીને એનો અર્થ શું છે? કે જે ઉપાયથી દર્શન મૂળ મંદ પડતો હોય એ ઉપાયથી દર્શન મૂળને મોડો પાડવો જ રહ્યો. નહીતર એ દર્શન મોના ગર્ભમાં અનંતા નરક નિગોદના ભાવ પીડ્યા છે. કેવા? દર્શન મોના ગર્ભમાં અનંતા નરક નિગોદના ભાવ પીડ્યા છે, એની ભયંકરતા ભાષે તો ઉપાય કરે છે, એની ભયંકરતા ન ભાષે તો ઉપાય ન કરે. સત્સંગ યોગે એ સમજવાનું રહે છે. એ ક્યારે સમજાય? એ સત્સંગમાં એ વાત ચર્ચાય, એ સમજાય. અને છૂટવાની ખરી ભાવના થાય તો એનું કામ આગળ ચાલે. પાયામાં તો ખરી ભાવનાનો વિષય છે. પાવાપુરીમાં આપણે વાત થઈ હતી, બહુ ટૂંકામાં વાત કરીએ તો બધા મુમુક્ષુ માટે પાયાની વાત એક જ છે કે તને તારા આત્માના કલ્યાણની ખરી ભાવના થવી જરૂરી છે. અને એમાં તને શું માનવું હોય? તારા પોતાના કલ્યાણની વાત છે કે બીજા કોઈની વાત છે? કોઈના માટે કાંઈ કરવું હોય તો આ તો પોતાના આત્મકલ્યાણની વાત છે, એની ખરી ભાવના કરવામાં શું તને માનવું? પોતાને શું વાંધો હોય છે? બસ આ પાયામાં ભાવના આવી એ જીવ જરૂર આત્મકલ્યાણની દિશામાં આગળ વધવાનો. ચોક્કસ અનંતકાળથી સમ્યક દર્શન પ્રાપ્ત થયું નથી, તેને દેવ શાસ્ત્ર કે ગુરુ મળે અને પોતાનું ઉપાદાન તૈયાર હોય તો પ્રાપ્ત થાય એવો નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે. હવે શું કહે છે કે અનંતકાળથી જીવને સમ્યક દર્શન થયું નથી એટલે આત્મદર્શન થયું નથી એટલે આત્મકલ્યાણનો મોક્ષ માર્ગ પ્રાપ્ત થયો નથી. એવા જીવને દેવશાસ્ત્ર ગુરુ એટલે સાચા વિતરાગી દેવશાસ્ત્ર ગુરુ મળે અને પોતાની તૈયારી હોય, ઉપાદાન એટલે પોતાની તૈયારી હોય તો એને પ્રાપ્ત થાય છે. આમ નિમિત્ત અને ઉપાદાનનો સંબંધ છે. એનો અર્થ એ થયો કે એટલા નિમિત્તથી કામ થતું નથી, એટલા ઉપાદાનથી કામ થતું નથી. પોતે અજાણ્યો છે એટલે એટલું ઉપાદાન કામ આવશે નહીં કોઈ પણ રીતે. નિમિત્ત મળે ને પોતાની તૈયારી ન હોય તો એ નકામો છે, કેમ કે નિમિત્ત કઈ કરતું નથી ખરેખર. દેવગુરુ શાસ્ત્ર તો આંગળી ચીંધીને રસ્તો બતાવે છે કે આ રસ્તે તું ચાલ્યો જા. ચાલવું પડે છે, પોતાને ચાલવાનું થાય છે. પોતાને ચાલવાની ઈચ્છા હોય તો જ કામ આવે, નહીં તો રસ્તો બતાવનાર રસ્તો બતાવે પણ પોતાને ચાલવાની ઈચ્છા ન હોય તો ન ચાલે. શું કરે? એ કાંઈ પરાણે ચલાવે એવું તો છે નહીં, એ પરિસ્થિતિ નથી. અંતરથી દેશના લબ્ધિ પ્રગટ થાય એટલે અવશ્ય સમ્યક દર્શન પ્રાપ્ત થાય. અંતરથી દેશના લબ્ધિ પ્રગટ થાય એટલે સંસ્કાર પડે એટલી અસર આવે. પોતાને પોતાના આત્મકલ્યાણની જરૂરત લાગી હોય અને રૂચિ થઈ હોય અને એને દેશના એટલે ઉપદેશ આત્મકલ્યાણ થાય એવો જે ઉપદેશ એ શ્રવણ પ્રાપ્ત થતા રૂચે, રૂચિમાં રૂચે, ત્યારે આત્મામાં દેશના લબ્ધિ નામનો એક ફેરફાર, યોગ્યતાનો ફેરફાર ઉત્પન્ન થાય છે. એને દેશના લબ્ધિ કહે છે. લબ્ધિ એટલે પ્રાપ્તિ, દેશના એટલે ઉપદેશ. ઉપદેશની પ્રાપ્તિ એટલે શું? કે જે આત્મકલ્યાણનો ઉપદેશ છે એની એટલી ઊંડી અસર થઈ, રુચિને કારણે એટલી ઊંડી અસર થઈ કે એ આત્માની યોગ્યતા બદલાઈ ગઈ. એ યોગ્યતામાં જે ફેરફાર થયો, એ ફેરફારને લઈને એ જીવ અવશ્ય મોક્ષ માર્ગને પામવાનો છે, એવી એક પૂર્વ ભૂમિકા છે આમાં. એને દેશના લબ્ધિ કહે છે. અને પાત્રતા કે છે, પાત્રતાની એક ડિગ્રી છે, પાત્રતાની દેશના લબ્ધિ એક ડિગ્રી છે, ત્યાં સુધી પહોંચે એને સમ્યક દર્શન થાય જ છે, એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય જ છે. અને એ રુચિના કાળમાં જ બને છે. રુચિ જરૂરતમાંથી ઉત્પન્ન થયેલી છે. રુચિના કાળમાં આત્મકલ્યાણનો ઉદ્દેશ દેશના લબ્ધિની ડિગ્રી સુધી પહોંચે છે, એટલી અસર આવી જાય છે, અને એ અસરને લઈને આખી યોગ્યતા બદલાઈ જાય છે એ જીવની. એટલે સંક્ષેપમાં એનો અર્થ એ થયો કે આત્મકલ્યાણનો ઉપદેશ ચાલતો હોય ને એની આત્મા ઉપર અસર થતી હોય તો એ બહુ સારી નિશાની છે. અને આત્મા ઉપર અસર ત્યારે જ થાય કે જ્યારે જીવની રુચિ હોય અને દર્શન મોહ બંધ થયો હોય ત્યારે. તીવ્ર દર્શન મોહના કાળમાં ઉપદેશની અસર થતી નથી, ઉપદેશ ફેલ જાય છે. અને એવું અનંતવાર બન્યું છે. અંતરથી દેશના લબ્ધિ પ્રગટ થાય એટલે અવશ્ય સમ્યક દર્શન પ્રાપ્ત થાય. સમ્યક દર્શન થાય છે પોતાના ઉપાદાનથી. એવું જે સમ્યક દર્શન થાય છે પોતાના ઉપાદાનથી, એટલે પોતાની શક્તિથી, પોતાના પુરુષાર્થથી. ઉપાદાનમાં પુરુષાર્થ લેવો છે. પણ નિમિત્ત સાથે એવો સંબંધ હોય છે, આ એક કુદરતની અનાદિ અનંત વ્યવસ્થા છે નિમિત્ત ઉપાદાનની. પાવે નહીં ગુરુગમ વિના એવી અનાદિ સ્થિત. એ કાવ્યમાં પણ એ વાત કરી. અને યમ નિયમ સંયમ આપ કયો, પુણ્ય ત્યાગ વિરાગ અથાગ લ્યો, હવે સાધન વાર અનંત કયો, તદપી પછો હાથ હજુ ન પડ્યો, બિન સદગુરુ કોઈ ન ભેદ લહે. ભેદ એટલે એનું રહસ્ય. સદગુરુ વિના કેવી રીતે આત્મકલ્યાણ કરવું એ બની શકે. મુખ આગળ હે કહો વાત કહે, તારા મોઢા આગળ તારું સ્વરૂપે આગું નથી. ચતુરાંગુલ હોય દ્રગ સેમિલ હે, કાંઈ દૂર નથી, પણ બિન સદગુરુ કોઈ એને ભેદ નહીં. આટલી વાત છે. એનો ભેદ, એનો રહસ્ય એ સદગુરુ વિના કોઈ રીતે મળે એવું નથી. આ વાત તીર્થંકર દેવની વાણીમાં પણ સારી રીતે આવી છે. અને એમાંથી અમુક સંપ્રદાયો અત્યારે ચાલે છે. આજે પંજાબ બાજુ પંજાબી લોકો, સિંધી લોકો ગુરુને બહુ જ માને છે. વાહેગુરુ વાહેગુરુ, સદગુરુ સદગુરુ, એટલે એ લોકોનો તો શું વાત છે. આખા સંપ્રદાય એમાંથી ચાલે છે. મૂળ વાત તો તીર્થંકર દેવની વાણીમાં આવી છે, પછી કોઈએ કાંઈક પકડ્યું બાકીનું મૂકી એ જુદો સંપ્રદાય થઈ ગયો. પણ આ એક એવો અનાદિ અનંત નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે પોતાને પુરુષાર્થી જીવ પામતો હોવા છતાં પણ નિમિત્ત સાથેનો એનો સંબંધ હંમેશા રહ્યો છે. એવો વિવેક જાગ્રત થાય તે પણ એક ઉપાદાનની યોગ્યતા છે. યથાર્થ નિમિત્ત વિના, સાચા નિમિત્ત વિના મારું કાર્ય નહીં થાય, એટલે મને એની જરૂરત છે, એની હું શોધ કરું, એવો વિવેક જાગ્રત થાય તે એક ઉપાદાનની યોગ્યતા છે. એમ છે ખરેખર. મૂળમાં એ ઉપાદાન પરક વાત છે. અને જેને એવો નિમિત્ત સંબંધી પણ વિવેક નથી એને પોતાના આત્માનો વિવેક હોય એવું કોઈ દિવસ બની શકે નહીં. ગુરુદેવે આ વાત કરેલી છે પરમાગમ સારમાં 831 નંબરનો વચનામૃત છે. નિમિત્તનો વિવેક તે ઉપાદાનનો વિવેક છે એમ કીધું છે. નહીત્ર એમના માટે એ વાત પ્રસિદ્ધ હતી કે નિમિત્તને માનતા નથી, નિમિત્તને ગણતા નથી. એવું નથી, એમણે નિમિત્ત માટે પણ એવી જ વાત કરી છે. નિમિત્તનો વિવેક ઉપાદાનનો વિષય સૂક્ષ્મ છે, નિમિત્તનો વિષય સ્થૂળ છે. સ્થૂળ વિષયમાં જેને સમજણ પડતી નથી એને સૂક્ષ્મ વિષયમાં સમજણ પડે એ વાત કોઈ રીતે સ્વીકારી શકાય એવી નથી. એવી વાત છે. એટલે નિમિત્ત સાથે એવો સંબંધ હોય છે. માટે તું એક સત્પુરુષને ગોત, જેને એ સત્પુરુષને શોધવાની જરૂરિયાત દેખાણી છે એ એમ બતાવે છે કે આ જીવનો હવે સંસારનો કિનારો નજીક આવી ગયો છે. એને નિશાની છે, એનું લક્ષણ છે. તેમાં તને બધું જ મળી રહેશે. આ ફરીને લખે છે, તમે તેમાં તને બધું જ મળી રહેશે. બધું જ તને કહે છે અને બધું જ તને મળી રહેશે. એટલે કે જે જરૂરિયાત છે, જે ખૂટતી કડી છે એ તને ત્યાંથી મળશે. બાકી તો જીવ ધર્મના સાધનમાં યમ નિયમ સંયમ શાસ્ત્ર વાંચન બધું કરે છે. જે કઈ ખૂટતું તત્વ છે એ ત્યાંથી મળે છે. તેમાં તને બધું જ મળી રહેશે. સત્પુરુષ તને મળે અને માર્ગ પ્રાપ્ત થયા વગર રહે તેવું બનતું નથી. અવશ્ય માર્ગ પ્રાપ્ત થાય જ. જો પોતાના અનુભવની વાત કરે છે ને, એ સત્પુરુષ મળે ને માર્ગ પ્રાપ્ત ન થાય બને જ નહીં ને. કે કૃપા જોઈ લીધું, 11મું આશ્ચર્ય છે. સત્પુરુષનો સત્સંગ મળે અને માર્ગ પ્રાપ્ત ન થાય તો આ જગતમાં 11મું આશ્ચર્ય છે. શું એવું લીધું છે એમને? એ તો મળે જ. પણ પ્રાપ્ત થાય, સત્પુરુષ મળે એનો અર્થ શું? કે એને ઓળખે. મળે એનો અર્થ શું? કે એને ઓળખે. ઓળખવા ઓળખે એટલે ઓળખવા યોગ્ય, પોતે પોતાની યોગ્યતામાં પાત્ર થાય. એટલે પેલું સંકેત તો થયું એને. આમ તો જે આપણા શાસ્ત્રો છે, પુરાણા જે શાસ્ત્રો છે, એની અંદર તો એક જ વાત છે કે સમ્યક દર્શન થાય એને મોક્ષ મળે છે. એ મોક્ષ એના માટે રિઝર્વ થઈ ગયો. શું સમ્યક દર્શન થવું જોઈએ એ વાત બહુ અઘરી પડી આ કાળની અંદર. અઘરી પડી એટલે અબજો જીવમાં કોકને એકાદને સમ્યક દર્શન થાય છે. કેટલે? કરોડોમાં નહીં, અબજમાં. એટલી બધી સ્કેરસિટી ઉત્પન્ન થઈ ત્યારે કૃપાળુ દેવ જેવા મહાપુરુષે એ વાતને ઠેક નીચે સુધી લઈ ગયા કે ભાઈ આત્માને ઓળખે એને સમ્યક દર્શન થાય. આત્માની ઓળખાણ કોને થાય? કે સત્પુરુષને ઓળખે એને આત્માની ઓળખાણ થાય. એ વાત ઠેક ત્યાં સુધી લઈ ગયા. કે જો સત્પુરુષને ઓળખે એને પહેલું સંકેત થયું, એની યોગ્યતા આત્માને ઓળખવાની થઈ, એ જરૂર આત્માને ઓળખશે અને આત્માને ઓળખશે તે જરૂર સમ્યક દર્શનને પ્રાપ્ત થશે થશે ને થશે છે. એકદમ શોર્ટકટ આપી દીધો, એકદમ શોર્ટકટ આપી દીધો. જો આમ હોય તો સત્પુરુષને શોધવાનો ભાવ આવે કે ના આવે એ ચોક્કસ આવે. બીજું કે એ સિવાય કોઈને સમ્યક દર્શન થાય છે એવું બનતું નથી. સમ્યક દર્શન સ્વરૂપની ઓળખાણ વગર થતું નથી અને સ્વરૂપની ઓળખાણ સત્પુરુષની ઓળખાણ વગર થતી નથી. જ્યારે આ વસ્તુ સ્થિતિ છે ત્યારે સત્પુરુષને શોધવા રહ્યા કે ન રહ્યા કે શોધવા જ જોઈએ, સીધી વાત છે. શું કહ્યું માર્ગ પ્રાપ્ત થયા વગર રહે તેવું બનતું નથી, સત્પુરુષ મળે અને માર્ગ પ્રાપ્ત થયા વગર રહે તેવું બનતું નથી, અવશ્ય માર્ગ પ્રાપ્ત થાય જ, કારણ કે સત્પુરુષ પ્રત્યે તને ભક્તિ અને અર્પણતા આવી છે તથા તે સત્પુરુષને ઓળખા છે તો તને આત્મા ઓળખાયા વગર રહેશે જ નહીં. સ્ટેપ બીજું એમણે એ જ દીધું છે, કૃપાળુ દેવી સ્ટેપ લીધું છે, એ જ સ્ટેપ એમણે લીધું છે. શું કે તમે ઓળખીને ભક્તિને અર્પણતા આવે છે, ઓક્ષંગ ના એ નહીં, ઓળખાણપૂર્વક ભક્તિને અર્પણતા આવે છે તો તને તારો આત્મા ઓળખાયા વગર નહીં રહે. આત્મા ઓળખાશે એટલે અનુભવ થયા વગર નહીં રહે. સમ્યક દર્શન પામવાની એમણે લિંક અહીં સુધી લીધી છે. એ પહેલા જીવને સમ્યક દર્શન માટે કોઈ નિશ્ચિત વાત નથી, અહીંથી સમ્યક દર્શન માટે નિશ્ચિત વાત થઈ જાય છે. એ પહેલા કોઈ નિશ્ચિત વાત નથી, જીવ ગમે તે કરે, પછી ધર્મને નામે ધર્મને બાને ગમે તે સાધન ગમે તે ક્રિયા ગમે તે પ્રકારના પરિણામ કરે, સમ્યક દર્શનને અનુસંધાન અહીંથી થાય છે. આમાંથી તો વાત એ નીકળે, ફલિત થાય છે, વાત એ રીતે નીકળે છે. જો કોઈ વિચારવાન જીવ હોય ત્યારે એમ તમને સમજાય છે કે સમ્યક દર્શન થાય એટલે મોક્ષ તો થવાનું થવાનું ને તો પછી એ સમ્યક દર્શન થવાનું કારણ શું, કોને સમ્યક દર્શન થાય, ત્યારે શાસ્ત્રમાં ત્યાં સુધી વાત આવે છે કે જેને આત્મા ઓળખાય એને સમ્યક દર્શન થાય. ચાલો ઓળખાણની વાત છે, ભાવ ભાષણની વાત છે. આત્મા કોને ઓળખાય કે સત્પુરુષને ઓળખાણ થાય, બસ આ અહીં સુધી આવ્યો એને કારણકારીની સિદ્ધિ લાગી ગઈ. આ કારણ થાય ને કાર્ય ન થાય એવું બને નહીં. આમાં શું છે, કારણ મળે અને કાર્ય ન થાય એવું નથી બનતું. જે ભગવાનને ઓળખે તે પોતાને ઓળખે અને પોતાને ઓળખે તે ભગવાનને ઓળખે. આ પ્રવચન સારની એસી ગાથા છે ને, જો જાણતો જે જાણતો યંત ને દ્રગુણને પરિયે પણે તે જીવ જાણે આત્મને તો શું મોહ પામે લય ખરે, એ વાત લીધી છે. ભગવાનની સજીવન મૂર્તિ છે, નિગ્રંથ ગુરુ પણ સજીવન મૂર્તિ છે અને સત્પુરુષ પણ સજીવન મૂર્તિ છે. ભગવાનનો સમય 2500 વર્ષ પહેલા પૂરો થઈ ગયો. 2500 વર્ષ પહેલા અરિહંત દશા ઉત્પન્ન થતી હતી, હવે એ પરિસ્થિતિ રહી નથી. એટલે આપણા માટે એનો વિચાર કરવો કોઈ એ કોઈ જરૂરી વાત રહેતી નથી, કેમ કે ભગવાન અત્યારે હોવાનો કોઈ સવાલ નથી. કોઈ કેવો જ્ઞાની પરમાત્માનો ભેટો થાય, એ પરિસ્થિતિ 2500 સાલ પહેલા ખલાસ થઈ ગયેલી છે. એટલો હીણો કાળ આવ્યો છે કે અત્યારે કોઈ કેવળ જ્ઞાની થઈ શકે નહીં. નિર્ગ્રંથ ગુરુ ભાવ લિંગી સંત છઠ્ઠે સાતમે ગુણસ્થાને બિરાજમાન, છેલ્લા 600-700 વર્ષથી કોઈ દેખાતા નથી. આ વાત ટોડરમલજીએ 200 વર્ષ પહેલા કરી કે અમારા સંપ્રદાયમાં, બીજે તો છે જ નહીં, અમારા સંપ્રદાયમાં ભાવલિંગી સંત છઠ્ઠા સાતમે ગુણસ્થાને છેલ્લા 5-7 સેંકડાથી મળતા નથી, જોવામાં આવતા નથી. સંપ્રદાયમાં સાધુ છે, ગુણસ્થાન નથી. તો એ સજીવન મૂર્તિના અત્યારે દર્શન થાય એવું નથી. હવે સ્કોપ રહ્યો એકનો છે, 3માંથી 1નો. એ રીતે એને ઇવેલ્યુએટ કરવામાં આવે તો એની કિંમત આવે, નહીતર કિંમત ન આવે. કે આ કેટલી મોંઘી વસ્તુ છે, એટલે આ ભગવાન સજીવન મૂર્તિ વિના તો કોઈ રીતે નિમિત્ત ઉપાદાનનો કોઈ સંબંધ જોડાવાનો નથી. નિમિત્તમાં સજીવન મૂર્તિ જોઈએ તો સજીવન મૂર્તિ 3 છે. એક ભગવાન અરિહંત પરમાત્મા, બીજા નિગ્રંથ ગુરુ છઠ્ઠે સાતમે ગુણસ્થાને બિરાજમાન નગ્ન દિગંબર સંત, અને ત્રીજા સત્પુરુષ. કેમ એનાથી તરાય છે, નાનાથી તરાય છે, તરનાર ને શું ફરક છે? જેની વાણીથી તરાય, આપતો પુરુષની વાણીથી તરાય, આ તરાય. તમે મધ દરિયે ડૂબો છો, એમાં સ્ટીમર આવે તો તમે બેસી જાઓ, એટલે તમે બચી જાઓ ડૂબતા, અને વાણ આવે એમાં બેસો તો ડૂબતા બચી જાઓ. અને હળેલું લાકડું મળે ને તો પકડી રાખો ને કાંઠે આવી જાઓ તો ડૂબતા બચી જાઓ. હવે ત્રણેય વખતે ડૂબતા બચી જાઓ માં કઈ ફેર ખરો? કાંઠે આવ્યો એને તો હોય 100% બચ્યો કે ધોરો બચ્યો, લાકડું પકડવા વાળો 75% બચ્યો કે 25% બચ્યો, ને સ્ટીમરમાં બેસવા વાળો 100% બચ્યો, એવું કઈ છે? બચ્યો એ પૂરો બચ્યો. ત્રણેય નિમિત્તમાં ફેર છે, પણ ત્રણેયના નિમિત્તત્વમાં કઈ ફેર નથી. આ સમજવાનો વિષય છે. બુદ્ધિ ક્યાં લગાવવાની છે? એ ત્રણેયના આપસમાં ફેર છે ગુણસ્થાનમાં, પણ એના ગુણસ્થાનના ફેર સાથે તારે કાંઈ લેવા દેવા નથી. તારે તો તું તરે કે તું ડૂબે એની સાથે જ લેવા દેવા છે. ને એ વાત જ્યારે સમજાય ત્યારે ઓલા બેનો જમાનો નથી. અત્યારે શું કરવું છે, તરવું છે કે ડૂબવું છે? બીજું એક ચિત્ર આપણે દોરીએ કે ખરેખર મધદરિયે આપણે ડૂબતા હોઈએ, પ્લેન ક્રેશ થયું હોય અને દરિયામાં પડી ગયા આપણે, એટલે છત્રી લઈને ઉતરી જાવ નીચે, એટલે આપણે છત્રી લઈને નીચે ઉતર્યા, પણ નીચે પાણી જળબંબાકાર, ચારે કોર, ક્યાંય કિનારો દેખાય નહીં, શું કરો? તરતા આવડતું હોય તો 2-4 કલાક તરી શકો, પછી ક્યાં હાથ પગ હાલવાના નથી, થાકી જાઓ. 2-4 કલાકમાં ક્યાંય કિનારો આવે નહીં, તમે તરો તો 100-200 મીટર તરો 2-4 કલાકમાં, કેટલું તરો તમે? માઇલો સુધી કિનારો દેખાતો ન હોય, અને કઈ બાજુ કિનારો છે ખબર ન પડે. પાછી તમે કઈ બાજુ જાઓ છો, કિનારા બાજુ જાઓ છો કે તમે મધદરિયે પાછા જાઓ છો, એ ખબર પડે નહીં. ત્યાં તો ક્યાં પીડા છું ખબર પડે. અને માંડી વાળ્યું હોય ખબર, મરી જ જવાનું છે, ડૂબી જ મરી જવાનું છે, એવું માંડી વાળ્યું હોય હાવ, એટલી નિરાશામાં ડિપ્રેશનમાં આવી ગયા પછી ઉપરથી કોઈ હેલિકોપ્ટર આવે અને દોરડાથી ખુરશી બાંધીને નીચે ઉતારતો હોય, કે બેસી જા આમાં તું, હે, ત્યારે ઉપર આવનાર ભગવાન છે કે માણસ છે, સત્પુરુષ છે, કોણ છે, એની શિકલ કેવી છે, હે, કાંઈ વિચાર આવે? શું વિચાર આવે? ભગવાને જ આવ્યા મને તારવા માટે, ભગવાને જ આવ્યા, નહીં તો હું ડૂબી જાત. મોઢું જોયા વગર ભગવાન માને, ઉતરવાળાનું મોઢું દેખાતું નથી પણ શું માને? ભગવાન આવ્યા. આ તો જીવતાને ભગવાન માને છે પણ પથ્થરને લોકો ભગવાન માને છે. આપણે આબુનું શિબિર હતું ને, ત્યાં આગ્રાથી આવ્યા હતા નીતિન, નહીં એની બસને એક એક્સિડન્ટ થયો. એ ટ્રક અને એની બસ, જે બસમાં પોતે બેઠા હતા, એ બસ અને એ ટ્રક સામે સામે આવી ગયા. સામે સામે એવા આવ્યા કે એક્સિડન્ટ છે છૂટકો, અને બધાને શ્વાસ અંદર ચડી ગયા. હવે થયું એવું કે વચ્ચે કોઈ એવો પથ્થર હતો કે એ પથ્થર આરે બે ભટકાણે અને એક્સિડન્ટ થતો બચી ગયો. લોકોને આશ્ચર્ય થયું કે એક્સિડન્ટ કેમ ન થયો. નીચે ઉતરીને જોયું તો વચ્ચે એક પથ્થર આડો હતો ને, એને લઈને આ એક્સિડન્ટ થતો બચી ગયો. તો કેટલાય માણસોએ એમ માન્યું કે આ પથ્થર નથી, આ ભગવાન છે, આને લઈ જાઓ, આને પૂજો, આપણને બચાવ્યા. આને એવી રીતે એ પથ્થરને ઉપાડી ગયા છે. આવી બચે એને આવી બુદ્ધિ થાય છે. જે બચે ને એને આવી બુદ્ધિ થાય છે. હવે વાત રહી આપણા આપણી પોતાની, કે આપણે આ સંસાર સાગરના મધદરિયે ડૂબી રહ્યા છે કે નથી ડૂબી રહ્યા, એનું ભાન છે? જો એનું ભાન હોય તો કાંઈ ટાઈલા ન હુજે, મિત્ર બધા ટાઈલા હું જ છે. આનું શું ને તેનું શું, આનું શું, આમ કેમ કરે છે ને તેમ કેમ કરે છે, એ બધા ટાઈલા હું જ છે. તને તરે એમ, તું તરે એમ છો કે નહીં એટલું જોને, નહીંતર તને બીજું ખૂજ્યા વગર નહીં રહે. અને બીજું ખૂજે છે એમ બતાવે છે કે તું મધદરિયે ડૂબો ડૂબી રહ્યો છો, એ તને ખબર જ નથી, તને ભાન નથી, એનો કોઈ ઉપાય નથી. ભાન થવાની જરૂર છે કે આ સંસારના સાગરના મધદરિયે આ જીવ ડૂબકા ખાઈ રહ્યો છે. કોઈ તારનાર મળે એમ છે, કોઈ તારનાર મળે એમ છે, તે બી ગોતશે સત્પુરુષ, ગોતીને પછી સર્વભાવ અર્પણ કરી દેશે, એ તરી જવાનું. આટલી વાત સીધી સ્યા સાદી થાય છે. એટલે આ ભગવાનની ઓળખ એ વાત પ્રવચનસારની 80 ગાથાની છે, અને ત્યાં દ્રવગુણ પર્યાયનો વિષય ચાલ્યો છે. એ જરા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું. રામના અહીં સુધી રાખ્યા.